તારીખ 9/6/1997 શ્રી સમયસર ગાથા 236 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું બોરીવલીમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 201.
નિશ્ચિત બ્રહ્માવનામાં પોતાના સ્વરૂપની સમસ્ત શક્તિઓને દીક્ષા આપવી, પ્રગટ કરવી, વિકાસ કરવો, એને નિશ્ચય પ્રભાવના કહે છે. અને એવું જ થવા માટે બીજા આત્માઓને પણ તે આત્માઓની શક્તિ પ્રગટ થાય તેવો બાહ્ય પ્રયત્ન કરવો, એને વ્યવહાર પ્રભાવના કહે છે. એટલે એ વાતને સમજાવવી, બોલીને સમજાવવી, લેખ કે પુસ્તક લખીને સમજાવવી, એ જ વાતને બીજા કોઈ પ્રયોગથી સમજાવવી, જેમ કે જીન મંદિર એ પ્રયોગ છે, એ દ્વારા પણ આત્મ સ્વરૂપને સમજાવી શકાય છે. સમસ્ત તમામ સમય દ્રષ્ટિને એવી પ્રભાવના, બંને પ્રકારની પ્રભાવના પરિણામો થાય છે, થયે છે. ટીકા. કારણ કે સમ્યક દ્રષ્ટિ ટંકોટ કિરણ એક જ્ઞાયક ભાવમયપણાને લીધે જ્ઞાનની સમસ્ત શક્તિને પ્રગટ કરવા, જ્ઞાનની સમસ્ત શક્તિને વિકસાવવા કે ફેલાવવા વડે પ્રભાવ ઉત્પન્ન કરતો હોવાથી પ્રભાવના કરનાર છે. જ્યારે કોઈ પણ આત્માની પોતાની શક્તિ વિકાસ પામે છે ત્યારે તે આત્મા પ્રભાવ ઉત્પન્ન કરે છે. પોતાના પરિણમનમાં પણ સ્વભાવનો પ્રભાવ ઉત્પન્ન થાય છે અને બીજા આત્માઓને પણ તે આત્મકલ્યાણ પ્રાપ્ત થવામાં પ્રભાવ ઉત્પન્ન કરનારો થાય છે. નિશ્ચયને વ્યવહાર બે સાથે જન્મે છે. એક જ સમયમાં નિશ્ચય અને વ્યવહાર બંને સાથે જ ઉત્પન્ન થાય છે. અનિવાર્ય નહીં પણ સહજ હોય છે. એવું સહજ હોય છે પછી પ્રવૃત્તિ થાય ન થાય એ તો બાહ્ય યોગ ઉપર આધાર છે, સંયોગ ઉપર આધાર છે. ભાવ હોય છે, ભાવની યોગ્યતા હોય છે, એટલી વાત છે. કેમ કે કેટલાક એવા જીવો થઈ ગયા ઇતિહાસની અંદર અને થશે પણ, નિગોદમાંથી બહાર નીકળે, તીર્થંકરદેવના સમોસરણમાં જાય, સમ્યક દર્શન પામે, મુનિ દશા પામે, તેઓ જ્ઞાન પામે અને સિદ્ધાલીમાં પહોંચી જાય. બાહ્ય પ્રવૃત્તિમાં કોઈ યોગ જ ન હોય, એને બની શકવા યોગ્ય છે, એવું બની શકવા યોગ્ય છે. એટલે પ્રવૃત્તિ થાય જ એવું કોઈ જરૂરી નથી, આવશ્યક નથી. યોગ્યતા હોય છે, સંસ્થાન અનુસાર શુદ્ધ અને અશુદ્ધ ભાવોની યોગ્યતા તો હોય છે. પછી કેટલાક ભાવો ઉદયમાન થાય, કેટલાક યોગ્યતા હોવા છતાં ઉદયમાન ન પણ થાય, કેટલાક ઉદયમાન થઈને પ્રવૃત્તિમાં આગળ પણ ચાલે અને કેટલાક ઉદયમાન થાય પણ એની પ્રવૃત્તિ ન થાય, આમ બને છે. કારણ કે સમ્યક દ્રષ્ટિ ટંકોત્કિરણ એક જ્ઞાયક ભાવમયપણાને લીધે પોતે પોતાને એક જ્ઞાયક ભાવમયપણે અનુભવે છે અને એ જ્ઞાયક ભાવને ટંકોત્કિરણપણે અનુભવે છે, એટલે ક્યારે પણ એ ન ભૂસાય એવો અનુભવાય છે. એ અનુભવને કારણે જ્ઞાનની સમસ્ત શક્તિને પ્રગટ કરવા, વિકસાવવા ફેલાવવા વડે પ્રભાવ ઉત્પન્ન કરતો હોવાથી જ્ઞાનની સમસ્ત શક્તિ એ કેવળ જ્ઞાનમાં પ્રગટ થાય છે. એટલે કેવળ જ્ઞાન પ્રતિ તે આગળ વધતો હોય છે. સમ્યક દ્રષ્ટિ પોતાના એક નાયક ભાવમયપણે અનુભવને કારણે એ કેવળ જ્ઞાન પ્રતિ આગળ વધતો હોય છે અને એ પ્રકારનો પ્રભાવ પોતાની પર્યાયમાં પણ ઉત્પન્ન કરે છે અને એનો પ્રભાવ બીજા ઉપર પણ પડે છે. જે પ્રભાવ જ્ઞાનીની વાણીનો પડે એવો પ્રભાવ બીજાની વાણીનો ન પડે. બેમાં બહુ ફરક છે. અથવા જ્ઞાનીની વાણીના પ્રભાવથી બીજા જીવોને ભાવનો અભાવ થઈ શકે, જ્યારે બીજા કોઈની વાણીથી એ પ્રકાર ઉત્પન્ન થાય નહીં, ભાવનો અભાવનું કારણ ન બને. નહીતર વળી કોઈ એમ તર્ક ફેંકે કે બીજો રજની હતા એનો પ્રભાવ કેટલો ઉધો ગયો, એના શિષ્યો ઇન્ટરનેશનલ હતા, દુનિયાના અનેક દેશોમાંથી એના શિષ્યો થયા, કરોડો અબજો રૂપિયાને સમર્પણ લોકોએ એને કર્યું, એટલી સંપત્તિ એની પાસે થઈ. એનો પ્રભાવ પીડ્યો કે ન પડ્યો, પણ એનાથી કોઈ આત્મજ્ઞાન ન પામે, કોઈ નિર્વાણ પદને ન પામે, એ પ્રભાવની અહીંયા વાત છે. ઓલા કોઈ અંજાઈ જાય પુણ્યના પ્રભાવમાં એ વાત જુદી છે. પુણ્યનો પ્રભાવ એક વાત છે, પવિત્રતાનો પ્રભાવ બીજી વાત છે.
પવિત્રતા પરિણામન સાથે જોડેલી છે. પવિત્રતાનો સંબંધ પરિણામન સાથે છે.
પોતાનું પવિત્ર પરિણામન છે ને, પવિત્રતા પોતે જ પરિણામન છે. તો એ પવિત્રતાનું જે પરિણામન છે એનો પ્રભાવ બીજા લાયક જીવ ઉપર પડે, યોગ્ય જીવ ઉપર પડે, અને એનું જે ફળ આવે એ નિર્વાણ પર છે. એવો પ્રભાવ નિમિત્ત નૈમિતિક સંબંધે પણ જ્ઞાની સિવાય બીજામાં નથી હોતો. એને એ પ્રકારનો પુણ્ય લેવાય એ જીવને. ખોજાના છે ને ગુરુ આગા ખાન, ગુરુ આમ તો એને એ લોકો ભગવાન જ માને છે, હાજર ઇમામ માને છે, એટલે હાજર ભગવાન હા. બીજા લોકોને ધારક વડા છે, પણ એ લોકો તો એને ભગવાન જ હાજર ઇમામ માને. 5 કરોડ જેટલી સંખ્યા છે દુનિયામાં, એના અનુયાયીની સંખ્યા કેટલી છે? 5-1 કરોડની છે. એનું પૂન છે એ જાતનું. એ લોકોને તો ભક્ષ અભક્ષનો પણ વિવેક હોતો નથી. ભક્ષ અભક્ષનો વિવેક નથી હોતો. એ લોકો દારૂ માણસ તો રોજની ચીજ હોય. એ દીકરાના દીકરા વારસામાંથી છે, વારસાગત છે. પવિત્રતા નથી ત્યાં કઈ. એક નાયક ભાવ મય પણ એને લઈને થાય છે. એકદમ સ્પષ્ટ વાક્ય રચના જે રીતે છે કે સમ્યક દ્રષ્ટિ એક જ્ઞાયક ભાવમયપણાને લીધે જ્ઞાનની સમસ્ત શક્તિઓને વિકસાવવા વડે પ્રભાવ ઉત્પન્ન કરે છે. કારણ તો લીધું છે, કારણ કે કરીને તો વાક્ય છે. એટલે પોતાના સ્વરૂપનું જે આરાધન છે એને લઈને આત્માની જ્ઞાનની અને આત્માની બધી શક્તિઓ, જ્ઞાનની શક્તિઓ વિકસીને કેવળ જ્ઞાન થાય, અને આત્માની બીજી શક્તિઓનો પણ વિકાસ થાય છે. જીનેશ્વર દેવે કેવળ જ્ઞાન પ્રગટ કર્યું છે અને આપ સમ્યક દ્રષ્ટિ પણ એવું જ જ્ઞાન પ્રગટ કરશે. માટે જીનેશ્વરના જ્ઞાનની પ્રભાવના કરનારો કયો? શું મૂળ ગાથામાં એ વાત છે, ટીકામાં એમણે એ વાત નથી લીધી, શું પણ મૂળ ગાથામાં એ વાત લીધી છે. કુંદ કુંદ આચાર્ય જીણ નાણ પહાવી, જીન જ્ઞાન પ્રભાવી છે, જીનેશ્વરના જ્ઞાનને પ્રભાવના કરનાર છે. ટીકામાં નથી લીધું. અમૃતચંદ આચાર્ય કુંદકુંદાચાર્ય શબ્દ વાપર્યો છે. જીનેશ્વરે જેવું જ્ઞાન પ્રગટ કર્યું એવું જ્ઞાન પ્રગટ કરવાની પ્રભાવના એને ચાલુ છે. એમ થી અંતરમાં પણ એમ અને બહારમાં પણ, બહારમાં પણ જીનેશ્વરના જ્ઞાનની પ્રભાવના કરે છે. કેમ કે એની વાણી એ જ શાસ્ત્ર છે. કૃપાળુ દેવ તો સ્પષ્ટ કહ્યું કે જ્ઞાની ના એક વાક્યમાં નહીં, એક શબ્દમાં અનંત આગમ ભરેલા છે. એક આત્મા એવો શબ્દ કહે તો એમાં અનંત આગમ ભર્યા જ. જીનેશ્વરના જ્ઞાનની પ્રભાવના થઈ કે ન થઈ, એ થઈ, એ જીનવાણી છે. જ્ઞાનીની વાણીને જીનવાણી કહેવાય છે. જીનેશ્વરની વાણીને તો જીનવાણી કહેવાય જ, એમાં તો કાંઈ વિવાદનો પ્રશ્ન નથી. પણ જ્ઞાનીની વાણીને જીનવાણી કહેવાય છે. તેથી તેને જ્ઞાનની પ્રભાવનાના અપ્રકર્ષથી થતો બંધ નથી. અપ્રકર્ષ એટલે પ્રભાવના નહીં વધારવાથી જે બંધ થાય એવો બંધ જ્ઞાનીને થતો નથી. પરંતુ નિર્વિરાટ છે પ્રભાવના નહીં થવાથી થતો બંધ. ઠીક, જ્ઞાનની પ્રભાવના નહીં વધારવાથી, જ્ઞાનની પ્રભાવના અપ્રકર્ષથી, પ્રકર્ષ એટલે ઉત્કર્ષ, પ્રકર્ષ એટલે ઉત્કર્ષ, બે કર્ષને આગળ લાગેલા છે. ઉત્કર્ષ અથવા પ્રકર્ષ બે એક જ અર્થમાં છે. એ નહીં થવાના કારણથી જે બંધ થાય એવો બંધ જ્ઞાનીને સમ્યક દ્રષ્ટિને થતો નથી. કેમ કે પ્રભાવના કરી જ જાય છે, પ્રતિ સમય પ્રભાવના કરે જ જાય છે, પોતાની પર્યાયમાં પ્રભાવના કરે જ જાય છે, શક્તિ એને વધારતો જાય છે. શ્રદ્ધાનો પૂત પ્રતિ સમય લાગે છે, શ્રદ્ધાનો પૂત પ્રતિ સમય પરિણામમાં લાગે છે. પ્રભાવના એટલે પ્રગટ કરવું, પ્રભાવના એટલે પ્રગટ કરવું, ઉદ્યોત કરવો, પ્રગટ કરવું, ઉદ્યોત કરવો. માટે જે પોતાના જ્ઞાનને નિરંતર અભ્યાસથી પ્રગટ કરે છે અથવા વધારે છે, નિરંતર અભ્યાસથી એટલે શું, અંતર્મુખ થવાના વારંવારના પુરુષાર્થના પરિણામને અહીંયા અભ્યાસ કહેવામાં આવે છે. એ જ્ઞાનને નિરંતર અંતર્મુખ કરી રહ્યા છે. આમ તો આત્મા છે, એનો જે સ્વભાવ છે એ પરિપૂર્ણ અંતર્મુખી સ્વભાવ છે. મોક્ષ દશામાં જે પરિપૂર્ણ અંતર્મુખતા થઈ છે તે તે સ્વભાવમાંથી ઉત્પન્ન થઈને થઈ છે. એમાંથી પરિપૂર્ણ અંતર્મુખી જે સ્વભાવ છે, જ્ઞાન જ્ઞાનને વેદે, જ્ઞાન સંપૂર્ણપણે જ્ઞાનને વેદે, એવો જ જીવનો સ્વભાવ છે. અને એ પ્રકારનો અભ્યાસ નિરંતર સમય દ્રષ્ટિને જાણશે, તેનાથી તે પ્રગટ કરે છે, જ્ઞાનને વધારે છે, તેને પ્રભાવના અંગ હોય છે, એવા સમય દ્રષ્ટિને પ્રભાવના અંગ હોય છે. તેને અપ્રભાવના કૃત કર્મ બંધ નથી, અપ્રભાવના થી કરાતો એવો જે કર્મ બંધ એ જ્ઞાનીને હોતો નથી. શુભાશુભ છે પણ એ ગણતરીમાં લેવા લાયક નથી. એનું જે શુભાશુભ પરિણામનો અંશ છે તે ગણતરીમાં લેવા લાયક નથી એમ લેવું. અંદર જે અંતર્મુખી પરિણામન છે તે ગણતરીમાં લેવા યોગ્ય છે, અને તેથી તે પોતાની આત્મશક્તિને વિકસાવે છે, એને પ્રભાવના કહેવામાં આવે છે. આમ આપણે એમ કહીએ છીએ કે જ્ઞાનીની વાણી નિમિત્ત પડે છે, એ બાહ્ય દ્રષ્ટિ જીવોને સમજાયમાં એટલા માટે કહેવું પડે છે. વાણી તો પૂતગલ છે, અને એ પૂતગલ પણ વિકલ્પના નિમિત્તે પ્રગટ્યા છે. જ્ઞાનીને વિકલ્પ આવ્યો કે આમ હું સમજાવું અને મેં વાણી નીકળીશ, તો એ વિકલ્પને નિમિત્ત નૈમિત્તિક સંબંધ સમજાવવા વખતે જે વિકલ્પને રાગ ઉત્પન્ન થયો એની સાથે છે. એ બંને બાહ્ય વાત છે, આત્મા થઈને આત્માના અંતર્મુખી પરિણામથી બંને બહારની ચીજ છે. બરાબર, હવે અંતરની વાત અંદરની વાત ન સમજાય માટે એવી વાત કહેવાય પડે છે. અંદરની વાત બીજી છે, એ વાત એવી છે કે જે જીવને જ્ઞાનીનો ઉપકાર થાય છે એ એના પરિણામથી થાય છે, એના આત્મિક પરિણામને લઈને થાય છે. એટલે ખરેખર તે સુપાત્ર જીવને અને જ્ઞાનની જ્ઞાન દશાને નિયમિત નિયમિત સંબંધ ભજે છે, અને એને લઈને એને લાભ થાય છે, ઉપકાર થાય છે. બાકી તો બાહ્ય દ્રષ્ટિ જીવો ઘણા આવે છે, વાણી સાંભળી સાંભળીને ઘણા વ્યા જાય છે, ઘણા વિરોધમાં આવી જાય છે. જો વાણીનો પ્રભાવ પડતો હોય તો કોઈ વિરોધ ન કરે એવું થવું જોઈએ. હવે પછી તીર્થંકર ને વાણી નો વિરોધ કરે છે, ન કરે મનમાં, બહાર ન કરી શકે, સમોસર ની બહાર જઈને કરી શકે પાછા, પણ અંદર અંદર તો હવે થઈ જાય. ત્યાં બરાબર નથી વાત, આમ થઈ આમ હોવું જોઈએ, આમ થવું જોઈએ, શુભ સમય ને. એટલે વાણી નિમિત્ત પડે છે એ બાહ્ય દ્રષ્ટિએ સમજાવવાની વાત છે, અંતરની વાત ન સમજી શકે એટલે. કે વિકલ્પ છે એ રાગ છે અને મલિનતા છે, મલિનતા નિર્મળતાનું નિમિત્ત કેમ હોય, મલિનતા નિર્મળતાનું કારણ કેમ હોય, એ ન્યાયથી બંધ બેસતી વાત નથી, ન્યાય વિરુદ્ધ છે. ન્યાય થી બંધ બેસતી નથી, એનો અર્થ શું? એ ન્યાય વિરુદ્ધ છે. હું બોલાય એમ એ નાની નિવાની છે, એનું કલ્યાણ થઈ ગયું એવું બોલાય. હકીકત જુદી છે અંદરમાં. જો નાની વાણીથી ખરેખર કલ્યાણ થતું હોય તો જેટલા જ્ઞાની ની વાણી સાંભળે એ બધા તરી દેવા જોઈએ. પણ સમોસરણમાં પણ અલ્પ સંખ્યા તરે છે ને, બહુ ભાગ તરતા નથી. મેજોરિટી મિથ્યા દ્રષ્ટિની રહી છે હંમેશા, તો માઇનોર સંખ્યા છે. પણ જે તરે છે એને નિમિત્ત શું પડ્યું? એને એ દશાનું પરિણામ નિમિત્ત પડ્યું, પવિત્રતા નિમિત્ત પડી છે. પવિત્રતાના નિમિત્તે પવિત્રતા પ્રગટે છે. દીવાથી દીવો પ્રગટે, એમને એમ કોઈ દીવો પ્રગટે નહીં. લાખ વર્ષ સુધી વાટ ઘીમાં બોળી રાખી હોય તો એની મેળે દીવો પ્રગટે નહીં. ઘીની વાટનો દીવો કરે છે ને, એમાં દીવો પ્રગટવાનું સામર્થ્ય શક્તિની યોગ્યતા છે, પણ લાખ વર્ષે ન થાય એની મેળે પ્રગટે. અને એક નાનો એવો દીવો હોય તો ફર્સ્ટ ક્લાસ એનાથી થઈ જાય, મોટી વાત સર્ગે. કેમ કે એમાં જ યોગ્યતા છે. પવિત્રતા જ પવિત્રતાનો પ્રગટાવે. રાજ પણ નહીં અને પૂતગળ નહીં, વાણીના શબ્દો પણ, શબ્દ પૂતગળો પણ નહીં. પછી ઉપચાર બધા ઉપર કરાય. ભાઈ એ વિકલ્પ પાછળ જ્ઞાન નું બેકગ્રાઉન્ડ હતું, એ વાણી પાછળ પણ સાધનાનું બેકગ્રાઉન્ડ હતું. એ વિકલ્પમાં ને વાણીમાં એમની સાધનાની ઝડપ દેખાતી હતી. એટલે બીજા જીવો કરતા એ ભાવો પર્યાયાંતર જરૂર છે, જુદી અવસ્થા એ જરૂર છે. પણ ખરેખર નિમિત્ત નૈમિત્તિક સંબંધ આત્માથી આત્માને થાય છે, અનાત્માથી આત્માને નહીં. અંદરની વાત છે. મિત્ર એમ કે ન્યાય ન્યાય વિરુદ્ધ કેમ બને? કે રાગ વિતરાગતાનું કારણ છે. અરે એનો પોતાનો રાગ વિતરાગતાનું કારણ ન થાય ને, બીજાનો રાગ એને વિતરાગતાનું કારણ થાય? ન્યાય તો હોવો જોઈએ. તો માટે વાત કઈક અંદરની બીજી છે. બારમાં ગમે તેમ બોલવામાં, સમજીને બોલવામાં વાંધો નથી. સમજીને એમ કે પાણીનો કળશો આપો. સમજણમાં શું છે? કળશો ધાતુનો છે, પાણી ભર્યો ભરીને મગાવ્યો છે. તો પાણીનો કળશો બોલવામાં કાંઈ દોષ નથી, પણ સમજીને બોલે તો. મિત્ર ફાનસ સળગાય હું કહ્યું કહ્યું ને, નાખ્યું ભડકામાં. ગુરુદેવ કહેતા ને, હું ફાનસ સળગાવો. હાન પડી, શિયાળાનો દિવસ ને તાપણું કરીને બેઠા હોય, હાન પડી ગઈ છે, ફાનસ સળગાવજો. તું ફાનસ ઉપડે નાખ્યું ભડકામાં, લે હળગાવ્યું ફાનસ. મગર સમજે આ દેશા થાય એમ નથી કીધું. ફાનસ ની અંદર વાટ છે, એને દીવો કરવાની વાત છે, એને ફાનસ સળગાવ્યું એમ કહેવાય. એવી રીતે જ્ઞાનીની વાણી નિમિત્ત થાય છે, અજ્ઞાનીની વાણી નિમિત્ત થતી નથી એમ જે કેવું છે. એની પાસે અજ્ઞાની પાસે પરિણામ જ નથી, દીવો નથી. દીવો પ્રગટે કેવી રીતે એમ કે છે? શું એની પાસે પરિણામ જ નથી? મને ગમે એવું બોલે નહીં, વાત ચાતુર્ય ગમે તેવું હોય નહીં, એ વાત ચાતુર્ય નિમિત્ત પડતું જ નથી. અને જ્ઞાની પાસે બિલકુલ વાત ચાતુર્ય ન હોય. બેસીને તો તમે સાંભળ્યા છે, બિલકુલ વાત ચાતુર્ય નહીં. સાદી વાત કરતા આરો અવરો પણ ન આવે. અહીંયા વજન દેવું છે માટે જ્યાં જરા જોરથી બોલે, જ કરીને બોલે, એવું કાંઈ નહીં. વજન દેવા વાળી આ વાત પણ ઓર્ડિનરીલી બોલી જાય. ધ્યાન ખેંચાય નું ખેંચાય, ન ખેંચાય નું ન ખેંચાય, ના પાત્રતા હોય લે, એવું હતું. વાણી નિમિત્ત પડે છે એની અંદર વાત કઈ બીજી છે. પ્રભાવના માટે આવ્યો, પ્રભાવના શું ચીજ છે? જીન જ્ઞાન પ્રભાવ.
નિમિત્ત નિમિત્ત સંબંધ પણ જો બરોબર સમજે, નિમિત્ત નિમિત્ત સંબંધ કોની હાથે છે એ એને ખ્યાલ
છે,
એટલે એ ફાંફા બીજા મારે છે.
હા, પછી પછી શું છે કે વાણીના ચક્કરમાં આવી જાય, વાણીથી પ્રભાવિત થતો હોય. એમની વ્યાખ્યાનની શૈલી છે, છટા છે, કેવું પડ્યો તમે ભલે ગમે એમ છો, બહુ સરસ સમજાવવાની શૈલી ને છટા ને ફળા છે. અને શબ્દ ભંડોળ તો કેટલું, ભાઈ તું વચન થી આકર્ષીશ તો તું આજે નહીં કાલે રજનીશ નો ચેલો થઈ જઈશ. તમે એને નહીં સાંભળ્યા, સાંભળ્યા છે અહીં મુંબઈમાં તો સાંભળ્યા છે આચાર્ય રજનીશ, ક્લાસ વન ઓરેટરી, ફર્સ્ટ ક્લાસ ઓરેટરી. ભલભલા ચક્કરમાં આવી જાય અને આવી ગયેલા શેનાથી? શબ્દ ને વચન રચનાનું આકર્ષણ, બાહ્ય દ્રષ્ટિ જીવો એમાં મોહ પામે છે. શું છે? બાહ્ય દ્રષ્ટિ જીવો એમાં મોહ પામે છે. કેમ બોલે છે ને એનો સૂક્ષ્મ પણ એવો છે કે એ બાય છે. હાલ વાણી તો બાહ્ય છે પણ એનો સૂક્ષ્મ પણ પરલક્ષી છે, એટલે બાહ્ય છે. એક સૂક્ષ્મ સ્વભાવ જ્ઞાન નથી, એ નિર્ભાવ જ્ઞાન છે. કરતા બુદ્ધિ છે ને કેવળ અજ્ઞાન છે. સત્શાસ્ત્રો ના શબ્દો બોલે તો પણ એનું જ્ઞાન છે, એ કેવળ અજ્ઞાન છે. કેમ કે શબ્દો બોલે છે એવું એનું જ્ઞાન નું પરિણામ ભજતું નથી અંદર, એટલા માટે. એટલા માટે શબ્દોનું આકર્ષણ કે સૂક્ષ્મનું આકર્ષણ કે બાહ્ય ત્યાગનું આકર્ષણ કે બાહ્ય આચરણનું આકર્ષણ, બાહ્ય વ્યવહારનું આકર્ષણ તને અંદરની ચીજ સમજવા નહીં દે. એમાં તને મહિમા આવશે તો તને અંદરની અંતરાત્મ વૃત્તિ, અંતર વૈરાગ, અંતર્મુખ ભાવો, એનું મહત્વ તને નહીં સમજાય. એ ભાવો નહીં સમજાય તો એનું મહત્વ આવશે નહીં તને, એમ છે.
આચરણ
બહુ ચોખ્ખું, સૂક્ષ્મ જ્ઞાન તો અને સમજાવવાની શક્તિ તો આ બધો એવો મેળ છે. બધું બહાર ની વાત છે, એ બધી એને ગૌણ કરીને અંતરનો વિષય પકડવો પડશે. તારે જેથી પકડવો હોય તે દિવસે બધું ગૌણ કરીને અંતરનો વિષય પકડવો પડશે. પછી કોઈ જ્ઞાનીને પણ એ બધા ગુણો હોય તો એની અંતર પરિણતિને સપોર્ટ કરવા માટેની વાત છે, એનો વખાણ કરવા. જ્ઞાની પણ વક્તા સારા હોય, બહુ સૂક્ષ્મ વાળા હોય તો એના પણ વખાણ થાય. તીર્થંકર ના કેવળ જ્ઞાન ના તો વખાણ થાય, પણ એના પરમ ઉદારિક શરીર ના પણ વખાણ થાય. થાય કે ન થાય? થાય. કેમ? તો ભગવાન આત્મા પ્રગટેલો છે, એમને પ્રગટ થયેલો છે મોક્ષ માટે. એમ જ્ઞાની ને એ બધા હોય તો એની સાથે સાથે પ્રશંસા ને પામે, શું પ્રશંસા નું નિમિત્ત થાય. પણ મૂળ વાત બીજી છે, ધ્યાનમાં રાખવાનું. મૂળ વાત ધ્યાનમાં લઈને પછી વાત છે, નહીં તો બીજે રસ્તે ચડી જશે. સમયસારમાં એ તો તમારી વાત લીધી કે નહોતી, તીર્થંકર ની સ્તુતિ ની વાણીના શરીરના બહુ વખાણ કર્યા. ઇન્દ્રિયો જ્ઞાન સ્વભાવે અધિક જાણે આત્મને જા, એની તીર્થંકર ની સ્તુતિ. એમાં તીર્થંકર નું નામ જ ન આવ્યું. જીતે ઇન્દ્રિયો જ્ઞાન સ્વભાવે અધિક જાણે આત્મને, એ તીર્થંકર ની ખરી સ્તુતિ કરે છે. દ્રવ્ય ઇન્દ્રિયો, ભાવ ઇન્દ્રિયો ને ઇન્દ્રિયોના વિષયોને જીતીને એ પોતાના આત્માને અધિક જાણીને જ્ઞાન સ્વભાવ પ્રગટ કર્યો, એ તીર્થંકર ભગવાનની એને ખરી સ્તુતિ કરી. કુંડાચાર્ય સેવી લીધી છે. અંદરની વાત તો એક તો હમ જ નારાવું છે, અને નિર્વિકલ્પ દશા. દશા જ નિર્વિકલ્પ, પછી એનો વિસ્તાર કેટલો ચાલે? કેમ કે બહુ ભાગ વચનો ગોચર છે, સંકેત માત્ર વચન ગોચર છે, કરે શું વિસ્તાર ક્યાંથી કરે? એમ છે માટે જે પોતાના જ્ઞાન ને નિરંતર અભ્યાસ થી પ્રગટ કરે છે, વધારે છે, તેને પ્રભાવનાના અંગ હોય છે. પ્રભાવના અંગ હોય છે તેને અપ્રભાવના કૃત કર્મ બંધ નથી. કર્મ રસ દઈને ખરી જાય છે ઉલટાના, તેથી તેની નિર્જરાજ છે. આ ગાથામાં નિશ્ચય પ્રભાવનાનું સ્વરૂપ કહ્યું છે. શું કહ્યું છે? ગાથામાં તો નિશ્ચય પ્રભાવનાનું સ્વરૂપ કહ્યું છે કે જો પોતાની આત્મશક્તિને વધારી રહ્યો છે, એ ખરેખર પ્રભાવના કરી રહ્યો છે. કેમ કે એને પોતાના આત્મામાં પ્રભાવના કરી, જગતમાંથી પરિભ્રમણના ચક્કરમાંના અનંત જીવોમાંથી એક જીવ ઓછો થઈ જશે. પ્રભાવના કરી એને શું કર્યું? એ સિદ્ધાલયની તૈયારી કરી. આ ગાથામાં નિશ્ચય પ્રભાવનાનું સ્વરૂપ કહ્યું છે. જેમ જીનબિંબને રથમાં સ્થાપીને નગર વન વગેરેમાં ફેરવી નળાર પ્રભાવના કરવામાં આવે છે. શું છે? જીન મંદિરમાં જે જીનબિંબ છે એને મંદિર જીની બહાર લઈને આખા શહેરમાં અને વનમાં પણ ફેરવવામાં આવે છે. શું કારણ છે આમ કરવાનું? જીનબિંબ ને રથયાત્રાનું કારણ શું છે? રથમાં મૂકીને બહાર નીકળે છે. જૈનો તો જાણે છે, અત્યારે નથી જાણતા, જૈનો તો જાણે છે, પણ અજૈનો ને પણ ખબર પડે કે જુઓ આ જૈનો ને આવા વિતરાક બોલવાનો. અને એ રથયાત્રામાં પુણ્યશાળી એવા રાજાઓ હોય, શેઠિયાઓ હોય, ઇન્દ્રો હોય, તો પણ ભગવાનની આગળ નૃત્ય કરે, નાચે. ત્યારે લોકો એમ જુએ કે આવો મોટો માણસ નાચે છે. આપણે ભગવાન દાસીએ નાચતા હતા, નામ ભગવાનના દાસ, સાગરવાળા છે. આમ તો તારણ પણ થઈ મૂર્તિને, એના સંપ્રદાયમાં મૂર્તિ નથી આજે તે. હા, એને કુદરતી ભગવાનની આરતીની બોલી લઈએ, આરતી ઉતારે ત્યારે નાચે. વૃદ્ધ માણસ એના ઓલામાં તો બધા જીહજુર જીહજુર કરનારા જ હોય, કરોડપતિ માણસ સર્કલમાં કુટુંબમાં દાદાજી 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 કરતા હોય, નાચે ત્યારે એ ભાવના કેવી રીતે કરે છે એ જોવાનું. પણ મેં સોનગઢમાં રથયાત્રા પૂરી થઈ અને મંદિરજીમાં ભગવાનને બિરાજમાન કરે, પછી ભક્તિ કરે ને, પછી બિરાજમાન કરે ત્યારે પણ ભક્તિ કરે અને રસ્તામાં ભક્તિ કરે. માણસ બહુ હતું, પર્યુષણ કેવું કઈ હશે, તહેવારનો દિવસ હતો, માણસ પણ ભીડમાં બહુ હતું. ભાદરવાસોની વાત છે એટલે પર્યુષણ મને છેલ્લો દિવસ હશે, સંવત્સરીનો રથયાત્રા કાઢીએ છીએ. અને હું ત્યાં તો સોગાનીજી હતા, સોગાનીજી લગભગ 10 લક્ષ પર્વમાં આવતા. માણસ બહુ હતું એટલે અમે જી મંદિરમાં ન જઈ શક્યા, બધા બારણે બધે ગરદી હતી, અંદર જવાય એવું જ નહોતું, અંદર એ ખીચોખીચ ભરેલું હતું, મારે ખીચોખીચ ભરેલું હતું. એટલે અમારો લીમડા નીચે ઓટલો છે ને ત્યાં બેઠા હતા, ત્યાં હું મુકશું આવ્યા, આવીને વાત કરી જોવા જેવું છે. મંદિરમાં ગરબી બહુ છે પણ અંદર ભગવાન દાસીએ નાચે છે, સામર લઈને નાચે છે. સોગાનીજી એટલું બોલ્યા, કોઈ વિચિક્ષણ જીવ હોય તો બુદ્ધિશાળી, વિચિક્ષણ એટલે ખાસ પ્રકારની બુદ્ધિવાળો, કે જેની પાસે મોટા મોટા પણ નાચીને નાના થઈ જાય છે, તો એ મોટા કેવા મોટા હશે, સમજાણ. ઇન્દ્ર હોય, મોટા શેઠિયા હોય, રાજા હોય, એ બધા મોટા ગણાય લોકોની અંદર, તો મોટા માણસ ગણાય, મોટી વ્યક્તિ ગણાય, ડિગ્નિટી છે ને એ. પણ જેની પાસે નાના થઈને નાચે, તો જેની પાસે નાચે એ કેટલા મોટા હશે. વિચિક્ષણ જે હોય એને એ રીતે પ્રભાવનાનું કારણ થાય. એવું કાઢ્યું એમને, વાત તો આટલી બની. પેલા એમ એટલા સમાચાર આપ્યા કે ત્યાં અંદર તો જઈ શકાય એવું હતું ને, એમ કે એને એમ કે તમે જોવા ચાલો, ના અહીંયા બેઠા છો ને, ચાલો અંદર જોવા, પણ અંદર ક્યાંય જવાની જગ્યા નહોતી. ત્યાં એમને સાંભળ્યું અંદરથી આ વાત કાઢી કે દેખો, જિસકે આગે બડે બડે ભી છોટે હો જાતે હૈ, તો કોઈ વિચિક્ષણ હોતા હોય તો ઉસકો યે વિકલ્પ આતા હૈ કે કિતને મહાન હોંગે, યે કિતને મહાન હોંગે, ઉસકી માનતા પર ઉસકા જિજ્ઞાસા ભાવ પેદા હો જાય, તો ઉસકો ઉસી વક્ત પાત્રતા પ્રગટ હો જાય, યે જિજ્ઞાસામાં પાત્રતા આવી જાય છે. એવું કહ્યું એમ એમાંથી, આ એવી રીતે પ્રભાવના થાય છે. જેમ જીનબિંબને રથમાં સ્થાપીને નગર વન વગેરેમાં ફેરવીને ઘણા પ્રભાવના કરવામાં આવે છે, બીજા જીવો, યોગ્ય જીવો, બીજા પાત્ર જીવો પ્રભાવિત થાય છે એનાથી. કેમ કે એક જીનબિંબ સિવાય જેટલા પણ મૂર્તિ ને માનનારા પંથો છે, સંપ્રદાયો છે, એમાં જીનેશ્વર દેવી જેવી કોઈની મૂર્તિ નથી. છે બહુ મોટું, ઘણું અંતર છે, ડિસ્ટન્સ ઘણું છે. બીજામાં ને જૈનમાં એના વ્યવહારમાં મોટું અંતર છે. નિશ્ચય તો ઘણો અંતરવાળો છે, પણ એનો વ્યવહાર પણ બીજા કરતા અંતરમાં જુદો પડી જાય એવો છે. આવા વિતરાગ દેવ જેવા કોઈના દેવ નથી. કોઈને અસ્ત્ર શસ્ત્ર ધારીને, કોઈને શૃંગાર વાળા ને, કોઈને કાંઈક ને, કોઈને કાંઈક ને, શું જોઈએ છે ને? આપણે ક્યાંક ક્યાંક જવાનું થાય છે. આ પુરીમાં આપણે ગયા હતા, પછી આ તિરુપતિ તો આપણે જોયું નથી, પણ તિરુપતિમાં છે. પછી આ છે બધા ઉદયપુર પાસે પેલું પુરીમાં શંકરાચાર્ય છે. પછી આમાં આમાં છે આપણે હવેલીના બધા હોય છે ને મોટા, ઉદયપુરની પાંચ બાજુ 30 માઇલ છે, 50 કિલોમીટર ઉપર અને કેસરિયા તો આ બાજુ છે. યાત્રાનું વિષ્ણુનું મોટું સ્થાન છે, નાથદ્વારા. શ્રીનાથજીની મૂર્તિ છે, શ્રીનાથજીની મૂર્તિ છે નાથદ્વારા. જઈ આવ્યો છો ઉદયપુર કે બગલ મેં? ઉદયપુર છે 30 મિનિટ પર, 50 કિલોમીટર ગયે. એમાં ઉદયપુર કે સાથે અમારા બિઝનેસ બહુ ચાલતા હતા. તિરુપતિ હવે તમે જુઓ તો બધા મૂર્તિ બિહામણી લાગે. કેવી બિહામણી મૂર્તિ લાગે. એ નાથદ્વારા વાળા ભગવાન અડધી રાતે અંધારામાં હામા મળ્યા તો જોવો દશા થાય. જોઈ આવે ને ખબર હશે. એક તો શરીર કાળા પથ્થરમાં ને આવડી આવડી આંખો, સૌમ્યતા જેવું તો કોઈ નામ ન હોય. પૂરીમાન બધું છે, જોયો છે. ક્યાં જીનેશ્વરની મૂર્તિ, ક્યાં અન્ય દેવોની મૂર્તિ, શું તો ભગવાન ના અંગ ઉપાંગ બધું જુઓ તો સંચતુરસ સંસ્થાન ઘાટીલા બધા રમણા રંગ મેં તેઓને સુંદર, અતિ સુંદર અને સૌમ્ય ઉપસમ રસ ધરતો અંગ અંગમાંથી વિતરાગતા નીતરતી હોય એ ક્યાંય જોવા ના મળે. એનો પ્રભાવ પડે છે નાયક જીવો ઉપર. એટલા માટે રથયાત્રાનો વ્યવહાર છે. આપણે કોઈ જીવ એવા હોય છે, અન્ય મતિમાં કોઈ જીવ એવા હોય છે, જીન મંદિરમાં આવતા જ ન હોય, એને આવવાનો કોઈ પ્રસંગ જ નહીં. તમે ભગવાનને મંદિરમાં તો મૂક્યા, જઈને તો આવશે, એ તો રોજ દર્શન કરશે, પણ બીજા જીવોને ચાન્સ ખરો કે નહીં? તો કે હા, વાર તહેવારે એનો રથયાત્રાનો પ્રસંગ હોય છે અને એ પણ કોઈ કોઈ જીવોને અસર કરી જાય છે. એટલા માટે એને રણાર પ્રભાવના કહેવામાં આવે છે. શાસ્ત્ર પ્રભાવના તો છે તે, પણ એ તો સમજતા હોય સમજે. આ તો નજરે દેખાય એવી વાત છે, અભણ પણ સમજે. જેમ જીનબિંબને ફેરવવામાં આવે છે અને વ્યવહાર પ્રભાવના કરવામાં આવે છે, તેમ જે જ્ઞાનરૂપી રથમાં આત્માને બેસાડે છે, શું કહે છે? જ્ઞાનને રથ બનાવ્યો છે ને એમાં આત્મા બેઠો છે એમ કહે છે. અને મનરૂપી એટલે જ્ઞાનરૂપી માર્ગમાં ભ્રમણ કરે છે. શેમાં ચાલે છે? જ્ઞાન ની ચાલે છે, સમ્યક જ્ઞાન ની ચાલે છે. ક્યાંથી બોલ્યા? સમ્યક જ્ઞાન માંથી બોલ્યા એવું. કેમ? કે આત્મા જ્ઞાન રૂપી રથમાં બેસીને ભ્રમણ કરે છે, વિચરે છે, સમ્યક જ્ઞાનમાં વિચરે છે. તે જ્ઞાનની પ્રભાવના યુક્ત સમ્યક દ્રષ્ટિ છે. એવા એ જ્ઞાનની પ્રભાવના વાળા સમ્યક દ્રષ્ટિ છે. પછી એમને વાણી વિકલ્પના પ્રભાવના કહેવાય. તે નિશ્ચય પ્રભાવના કરનાર છે. આ પ્રમાણે ઉપરની ગાથાઓમાં સમ્યક દ્રષ્ટિ જ્ઞાનીને નિશંકિત આદિ 8 ગુણો નિર્જરાના કારણ કયા છે? એ 8 ગુણો શું છે? એ સમ્યક દ્રષ્ટિને શુદ્ધિની વૃદ્ધિ થતી જાય છે. નિર્જરા અસ્થિથી નિર્જરાનું સ્વરૂપ એવું છે કે શુદ્ધિની વૃદ્ધિ થવી. જે શુદ્ધિ એમને થઈ હોય એ શુદ્ધિ વર્ધમાન થતી જાય છે. એને ખરેખર નિશ્ચય નિર્જરા કહેવામાં આવે છે. પછી અશુદ્ધિનો નાશ થાય છે, એ વ્યવહાર નિર્જરા છે. કર્મોનો નાશ થાય છે, એ પણ વ્યવહાર નિર્જરા છે. એવી જ રીતે અન્ય પણ સમ્યક્ત્વના ગુણો નિર્જરાના કારણ જાણવા. શું કહ્યું પંડિત જયચંદજી? એ ભાવાર્થ લખ્યો છે, બહુ વિસ્તારથી લખ્યો છે. આ 8 અંગના વર્ણન પછી જયચંદજીએ ભાવાર્થ બહુ વિસ્તારથી સરસ લખ્યો છે. કે આ તો 8 ગુણની વાત કરી આચાર્ય દેવે, મુખ્ય એવા 8 ગુણોની વાત કરી. પણ સમ્યક્ત્વના બીજા પણ અનેક ગુણો છે, અન્ય ગુણો પણ છે, એ બધાય નિર્જરાના કારણ જાણવા. આ 8થી પણ નિર્જરા થાય છે, 8 ગુણથી, અને બીજા ગુણોથી પણ એમને નિર્જરા થાય છે. આ ગ્રંથમાં એટલે કે આ શાસ્ત્રમાં નિશ્ચયને પ્રધાન કથન હોવાથી નિશંકિત આદિ 8 ગુણોનું નિશ્ચય સ્વરૂપ બતાવવામાં આવ્યું છે આ ગ્રંથમાં. અહીં એટલે આ પ્રકરણમાં નિશંકિત આદિ જે ગુણો છે એનું નિશ્ચય સ્વરૂપ બતાવવામાં આવ્યું છે. કેમ કે શાસ્ત્ર નિશ્ચય પ્રધાન છે. આ શાસ્ત્ર નિશ્ચયની પ્રધાનતાવાળું શાસ્ત્ર છે. શાસ્ત્રમાં બે વિભાગ છે, એક નિશ્ચયની પ્રધાનતા વાળા અને એક વ્યવહારની પ્રધાનતા વાળા. એ બે શૈલીથી લખાય છે. એને બીજી શૈલી શૈલીને એમ પણ કહેવાય છે કે અધ્યાત્મ શૈલીથી લખાય છે, અધ્યાત્મ શૈલીની પ્રધાનતા વાળા અને આગમ શૈલી આગમની પ્રધાનતા વાળા એને વ્યવહાર કહે છે. અધ્યાત્મમાં આત્માને પોતાના જે સ્વરૂપનો આધાર અને આશ્રય છે, શરણભૂત છે, એવા મૂળ શુદ્ધાત્મ સ્વરૂપની મુખ્યતાથી વાત ચાલે. એની મુખ્યતા જેમાં વિશેષપણે વર્ણન કર્યું હોય એ શૈલીને અધ્યાત્મ શૈલી કહે છે. અને એને છોડીને પછી બીજી જે કાંઈ વાતો છે એ શૈલીને એ બધી આગમ શૈલીમાં જાય છે. આ ગ્રંથમાં નિશ્ચય પ્રધાન કથન હોવાથી બધું કથન નિશ્ચય પ્રધાન છે. નિશંકિત આદિ 8 ગુણોનું નિશ્ચય સ્વરૂપ અહીં એટલે આ પ્રકરણમાં બતાવવામાં આવ્યું છે, આ અધિકારમાં બતાવવામાં આવ્યું છે. તેનો સંક્ષેપ અથવા સારાંશ છે તે આ પ્રમાણે છે. એમ કરીને પંડિત જયચંદ્રજી એનું તાત્પર્ય અથવા સારાંશ અહીંયા લખે છે કે જે સમ્યક દ્રષ્ટિ આત્મા પોતાના જ્ઞાન સંધાનમાં નિશંક હોય, ભયના નિમિત્તે સ્વરૂપ થી ડબેલી અથવા સંદેહ યુક્ત ન થાય તેને નિસંકિત ગુણ હોય છે. આદિ ભાષામાં આઠે આઠ ગુણને વ્યાખ્યા કરે છે કે જે સમ્યક દ્રષ્ટિ હોય અને પોતાના આત્માના જ્ઞાન શ્રદ્ધાનમાં નિસંક હોય, મને શ્રદ્ધા થઈ છે કે નહીં અને મને મારું આત્મજ્ઞાનનો અનુભવ છે કે નહીં એવી શંકા સમ્યક દ્રષ્ટિ હોય એને ન હોય, અને હોય એ સમ્યક દ્રષ્ટિ ન હોય. આમ છે, કેવળ જાણે એ વાત નથી, પોતે નિશંક હોય. અત્યારે તો દિગંબર સંપ્રદાયમાં વિદ્વાનો ત્યાગ્યો એવી વાત કરે, સમ્યક દર્શન થાય ને ખબર ન પડે, હાથ મેં થાય ને બાર મેં થાય ને એવું બધું ચાલે છે. બહુ બહુ શાસ્ત્ર ભણ્યા પછી ગુરુ વગરનું જ્ઞાન આ બધું. સમ્યક દ્રષ્ટિને ખબર ન પડે તો એની નિશંકતા આવે ક્યાંથી? સમ્યક દર્શનના આઠ ગુણમાં નિશંકિત અંગે એનો પ્રિક્ત છે કે નથી પ્રિક્ત? હા, ક્યાંથી એને એમ તો ખબર ન પડે એ વાત ક્યાંથી આવી? અરે નિશંક હોય એમ કે છે. શું? પોતે નિશંક હોય, અપૂર્વ આનંદનો અનુભવ કરે ને એને ખબર ન હોય એમ કેમ બને? કોકના ઘરમાં કેમ પ્રગટ થયો છે આત્મા? એના પોતાના આત્મામાં આત્મા પ્રગટ થયો છે એમ છે. પોતાના જ્ઞાન શ્રદ્ધાનમાં નિશંક હોય છે, તેથી પોતાના આત્મ સ્વરૂપને વિશે પણ નિશંક હોય છે જ્ઞાન શ્રદ્ધાને દ્વારા, તેથી તેને ભય નથી. કે મેં જે આત્માનો અનુભવ કર્યો એ ભલે વર્તમાન ક્ષણ પૂરતો અનુભવ કર્યો તો પણ મારા જ્ઞાન શ્રદ્ધાનમાં એનું ત્રિકાળી સ્વરૂપ આવી ગયું છે, માટે મારો આત્મા શાશ્વત છે અને મારો આત્મા વ્યાબાદ છે, પછી મને કોઈ ભયનું કારણ રહેતો નથી. માટે તે નિશંકિત હોય તે હંમેશા નિર્ભય હોય, જે નિશંક હોય તે નિર્ભય હોય, ને જે નિર્ભય હોય તે જ નિશંક થઈ શકે, બીજા નિશંક થઈ શકે. કૃપાળુદેવે 254 પત્રમાં મથાળામાં લખ્યું છે ને, જેને નિશંકતા હોય છે તે નિર્ભયતા હોય છે, જેને નિશંકતા પ્રાપ્ત હોય છે. આ ત્રણ વાત લીધી છે. ક્યાંથી આવી નિશંકતા? સ્વરૂપ ભાઈશું જેવું છે એવું ભાવભાષણમાં આવ્યું, પછી અનુભવમાં આવ્યું છે, પછી ખબર કેમ નથી? પહેલા તો ભાવભાષણમાં આવ્યું છે, પછી સ્વરૂપ લક્ષ્ય પુરુષાર્થ ઉપડીને અભેદ અનુભવ થયો છે, પછી ખબર નથી એ વાત રહેતી નથી. પોતાના એ નિશંક હોય છે, જરાય શંકા ન પડે, જરાય એટલે સ્વપ્ને પણ શંકા ન પડે, સ્વરૂપ વિશે સ્વપ્ને પણ શંકા ન પડે. તમારું સ્વરૂપ કેવું હશે? કેમ કે અનંત પ્રત્યક્ષ એવું જે આત્મ સ્વરૂપ, કેવું? અનંત પ્રત્યક્ષ એવું જે આત્મ સ્વરૂપ, એને જ્ઞાનના અતિન્દ્રિય પ્રત્યક્ષ અંશ દ્વારા પ્રત્યક્ષ કરીને અનુભવે છે, પછી શંકા ક્યાં રહી? પોતાને પોતાનો અભેદ અનુભવ છે અને પ્રત્યક્ષ અનુભવ છે, પછી શંકાનો કોઈ અવકાશ રહેતો નથી. એ રીતે સમય દ્રષ્ટિ નિશંક હોય છે. બીજા ગુરુની પણ વ્યાખ્યા સાદી ભાષામાં કરશે.
સુખ દાન